પ્રવચન નંબર 718 તારીખ 30/11/96 સમયસાર ગાથા 13
જેવી રીતે છઠ્ઠી ગાથામાં આત્મા જ્ઞાયક છે એમાં પરિણામ નથી, રમત અપરમત એવી જે પર્યાયો સાપેક્ષ છે એ પરમત અપરમત પર્યાયો સાપેક્ષ છે. કોઈ પર્યાય તો કર્મના સંબંધથી ઉત્પન્ન થાય છે અને કોઈ પર્યાયો આત્માના સંબંધથી ઉત્પન્ન થાય છે, સમર્જરા અને મોક્ષ. પણ ત્યાં તો દ્રવ્ય સ્વભાવને નિરપેક્ષ કહેવું છે, પરિણામ માત્રથી રહિત એ નિરપેક્ષ કહેવાય. અને એ જ આત્માને પર્યાયથી સાપેક્ષ, પર્યાયથી સહિત કહેવું તે સાપેક્ષ છે. સાપેક્ષ એટલે બીજાની અપેક્ષા લઈને વાત કરવી તેને સાપેક્ષ કહેવામાં આવે છે. અને સાપેક્ષ કથન હંમેશા વ્યવહારનું જ હોય છે. નિરપેક્ષ કથન એ નિશ્ચયનું કથન છે. એટલે દ્રવ્યને નિરપેક્ષની સ્થાપના તો છઠ્ઠી ગાથામાં કરી નાખી. એવા દ્રવ્ય સ્વભાવનું અવલંબન લેતા આત્મા અને આત્માના દર્શન થાય છે કે જે દ્રવ્ય સામાન્ય પર્યાય માત્રથી રહિત છે એમ ત્યાં પર્યાયથી સહિત હોવા છતાં, વ્યવહાર નહીં સહિત પણ નિશ્ચય નહીં, એ દ્રવ્ય સામાન્યને જોતા એ પર્યાયથી રહી છે, તે ખરેખર નિરપેક્ષ હોવાથી નિશ્ચય છે. આજે ઘણી ઊંચા પ્રકારની વાત આવવાની છે, ધ્યાન દઈને સાંભળજો બધા. ન સમજાય તો સમજવાની કોશિશ કરવી, પણ આ ગાથા સાંભળતા આમ નથી એમ વિચારવા જેવું નથી. ન બસે તો વિચાર કોટી મારા સંધિ કરું છું. છઠ્ઠી ગાથા અને 13મી ગાથા બે સમ્યક દર્શનનું કારણ છે. હવે જે સમ્યક દર્શનનું કારણ હોય એ કોઈ અપૂર્વ ચીજ હોય તો અનંત કાળથી આત્મા ભૂલમાં પડ્યો તો કે આત્મા પરિણામથી સહિત છે. સહિત જ્યાં જાણ્યું ત્યાં એની એમાં કર્તા બુદ્ધિ થયા વિના રહી શકતી જ નથી. અને જ્યાં દ્રવ્ય સ્વભાવને પરિણામ માત્ર રહી તું ચિદાનંદ આત્મા છું એમ જ્યાં આવ્યું તો દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જઈને અનુભવ થાય છે. જેટલા સાપેક્ષના કથન દ્રવ્ય માટે આવે સાપેક્ષના કથન, અને પર્યાય માટે પણ સાપેક્ષના કથન આવે, એ બધા વ્યવહારના કથન છે. પણ નિરપેક્ષ તત્વને બીજાને સમજાવવા માટે સાપેક્ષથી વાત કર્યા વિના એ નિરપેક્ષ તત્વ સમજી શકતો નથી. સમજાવવું છે નિરપેક્ષ તત્વ, પણ નિરપેક્ષ સીધો ન સમજતો હોય એને સાપેક્ષતાથી સમજાવવામાં આવે છે. દ્રવ્ય કોને કહેવાય? ઉત્પાદય દ્રવ્ય તમસ તેને દ્રવ્ય કહેવાય, ગુણ પર્યાય વર્ત દ્રવ્યમ તેને દ્રવ્ય કહેવાય. એમ પર્યાયની સાપેક્ષતાથી દ્રવ્યનું પ્રતિપાદન જેટલું આવે તેટલું વ્યવહારનું કથન છે. એમ સમજીને વ્યવહાર વિના પરમાર્થ કહી શકાતો નથી. વ્યવહાર નહીં પરમાર્થનું પ્રતિપાદન કરનાર છે, પણ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી એવું આગમનું વચન છે. તો છઠ્ઠી ગાથામાં આ પરમાત્મા બિરાજમાન છે અંદર, જ્ઞાયક ચિદાનંદ આત્મા, તે પર્યાયથી રહી છે અનાદિન. જેને દ્રષ્ટિનો વિષય કહેવામાં આવે છે અથવા જેને ધ્યાનનું ધ્યેય કહેવામાં આવે છે, ધ્યાનનું ધ્યેય પોતાનો શુદ્ધાત્મા છે, એ તો પરિણામ માત્રથી રહી છે. પરિણામ ધ્યેયનું ધ્યાન કરે છે, પરિણામ જ્ઞાયકનું પરમાત્માનું ધ્યાન કરે, પણ જે પરિપૂર્ણ પરમાત્મા હોય એ કોઈનું ધ્યાન ન કરે જગતમાં, એ તો ધ્યેયરૂપ છે. એટલે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે, પણ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી. એક મહાસિદ્ધાંત છે, એ સિદ્ધાંતમાં ઘણું રહસ્ય ભરેલું છે. એ સિદ્ધાંતને બધામાં એપ્લાય કરવું, દ્રવ્યના જ્ઞાન કરવા માટે પણ એપ્લાય કરવું, અને પર્યાયના જ્ઞાન માટે પણ એ સૂત્રને એપ્લાય કરવું કે વ્યવહાર વિના પરમાર્થ કહી શકાતો નથી, પણ એ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી એટલે સત્યાર્થ નથી. એ વાત સમ્યક દર્શનનું કારણ જ્ઞાયક ભાવ નિરપેક્ષ કયો એવા ભૂતાર્થને આશરે સમ્યક દર્શન થાય છે એમ વાત આવી. હવે અહીંયા 13મી ગાથામાં પણ સમ્યક દર્શન થાય છે એમ કહ્યું. મૂળ ગાથામાં ભૂતાર્થથી જાણેલ જીવ વા તો એકલો આત્મા હતો 11મી ગાથામાં, તો વ્યવહાર નહીં ભૂતાર્થ દર્શિત, શુદ્ધ નહીં ભૂતાર્થ છે, ભૂતાર્થ આશ્રિત જીવ સૌદ્રષ્ટિ નિશ્ચય હોય છે 11મી ગાથા. એ ત્રિકાળી દ્રવ્યને નિરપેક્ષ સ્થાપીને એનો આશ્રય કરતા સમ્યક દર્શન થાય છે. અહીંયા 9નો આશ્રય કરાવવો નથી, પણ 9 તત્વોને પણ અનંત કાળથી જીવે સાપેક્ષથી જોયા છે, પણ એક સમય માત્ર પણ 9 તત્વના પરિણામ ને નિરપેક્ષ સમય માત્ર જોયો નથી. ત્રિકાળી દ્રવ્યને તો નિરપેક્ષ જોયું નથી, પણ આ 9 તત્વો એને પણ વ્યવહારથી જોયા. એ કેસે ટીકાકાર બધી વાત કરશે આમાં. એટલે હવે અત્યારે આપણે સમર સુધી આવ્યા, નિર્જરા બંધ અને મોક્ષ એ 9 તત્વ સમ્યક છે. 9 તત્વ પોતે સમ્યક છે, છે તો પર્યાય, પણ જો પર્યાયને 9 તત્વને તમે સાપેક્ષથી જોતો મિથ્યાત્વ છે. સૂક્ષ્મ વાત આવશે જરાક ઊંચા પ્રકારની છે. ગુરુદેવ ફરમાવે છે ઘણી વાર કે લગ્ન થઈ ગયા પછી હરખ જમણ હોય છે, હરખ જમણ. આજે 16મો દિવસ છે, 16મો છે ને, તો આજનો દિવસ હરખ જમણનો છે એમ સમજજો. એવી આ ગાથા ઊંચી છે. હવે કહે છે કે આ જીવાદી નવ તત્વો, જીવ તો એક તત્વ, આ તો નવ છે માટે તત્વો બહુ વચન લગાડ્યું. આ જીવાદી નવ તત્વો ભૂતાર્થથી જાણે સમ્યક દર્શન જ છે એ નિયમ કહ્યો. એકને જાણતા શુદ્ધતા સમ્યક દર્શન થાય એ તો સાંભળ્યું તું, પણ નવ તત્વને પણ યથાર્થપણે જાણે તો સમ્યક દર્શન થાય એવી આ ગાથા છે. પણ નવને ભૂતાર્થને જાણતા વિખ્યાત થયું છે, ભૂતાર્થને જાણતા સમ્યક દર્શન થઈ જાય છે. નવને જાણતા કે એકને જાણતા, એકને જાણતા તો સમ્યક દર્શન થાય છે, પણ નવ તત્વને પણ તો નિરપેક્ષ જાણ તો દ્રષ્ટિદ્રવ્ય ઉપર આવી જશે. આ જીવાદી નવ તત્વો ભૂતાર્થ નહીંથી, પરિણામને ભૂતાર્થથી જાણ. મિથ્યાત્વના પરિણામ છે એ પરિણામ છે, એ મિથ્યાત્વના પરિણામને સાપેક્ષે ન જોવો. જો મિથ્યાત્વના પરિણામથી પરિણામને નિરપેક્ષથી જોઈશ તો દ્રવ્યદ્રષ્ટિ થશે અને મિથ્યાત્વ વ્યય થઈને સમ્યક દર્શન થશે એવી આ ગાથા છે. નવ તત્વ મિથ્યાત્વ આવી ગયું કે નહીં? મિથ્યાત્વ વ્રત કષાય યોગ ભૂનપા પાસરો બંધમાં આવી જાય કે નહીં? અજમેરાભાઈ આવી જાય? એ નવ તત્વને તો ભૂતાર્થથી જાણ, સમ્યક દર્શન જ છે. હો કોલ કરાર કરીને લખે છે કે આ નિયમ છે. હા, એક છે આગળ ભૂતાર્થ શબ્દ. આ ભૂતાર્થ નહીં થી જાણવાની વાત કોઈ નવની આગળ ભૂતાર્થ લગાડતો નથી. નવ તત્વનું સદાન સમ્યક દર્શન, નવ તત્વનું સદાન સમ્યક દર્શન. એ સમ્યક દર્શન નવ તત્વ છે, એની આગળ બે વિશેષણ છે, વ્યવહાર નહીંથી જાણવા અને નિશ્ચય નહીંથી જાણવા. વ્યવહાર નહીંથી નવ તત્વને જાણ્યા છે અનંત દ્વાર. એ વાત કોઈ અપૂરો આમાં તો ભાવ એટલા ભેરા છે. એ તો સમર્થ આચાર્યનો વધારે ખુલાસો કરી શકે, અમે શું કરી શકીએ. એવો આમાં માલ ભેરો છે. જીવાદી નવ તત્વો હરખ જમણ છે. આજે છેલ્લો દિવસ છે. આ જીવાદી નવ તત્વો ભૂતાર્થથી જાણે સમ્યક દર્શન જ છે. કૌંસમાં જયચંદ પંડિતે લખે છે કે એ નિયમ કયો. અપર જે કોઈ નવ તત્વને ભૂતાર્થ નહીંથી જાણશે એટલે સાપેક્ષથી જાણ્યા. હવે આજે કોઈ જીવ નિરપેક્ષથી જાણશે તો નિયમથી સમ્યક દર્શન થશે એમ નિયમ મૂક્યો કૌંસમાં. આ ઢુંઢારી પાસા હતી એની હિન્દીની, હિન્દીની ગુજરાતી અક્ષર અક્ષર છે. કારણ કે હવે આગળ, કારણ કે તીર્થની પ્રવૃત્તિ અર્થે, તીર્થની એટલે મોક્ષ માર્ગની પ્રવૃત્તિ અર્થે, અભૂતાર્થ એટલે વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે. વ્યવહાર નહીંથી નવ તત્વનું પ્રતિપાદન કરવામાં આવે છે. કેમ કે નવ તત્વની પર્યાય છે તો નિરપેક્ષ, પણ નિરપેક્ષને સાપેક્ષ વિના સમજાવી શકાતું નથી. વ્યવહાર પરમાર્થ પ્રતિપાદક છે. આ નવે તત્વના પરિણામ નિરપેક્ષ હોવા છતાં નિરપેક્ષ નથી સમજતો જીવ એને સાપેક્ષતાથી પ્રથમ સમજાવે છે. પછી સાપેક્ષ તે વ્યવહાર છે અને વ્યવહાર છે તે અભૂતાર છે, માટે તું હવે નિરપેક્ષથી જો, પર્યાયને નિરપેક્ષથી જો. છઠ્ઠી ગાથામાં દ્રવ્ય તો નિરપેક્ષ કહ્યું અને અગિયારમી ગાથા એવા દ્રવ્યનો આશ્રય કરતા સમય દર્શન થાય છે. વ્યવહારને ભૂતાર્થ દર્શિત, શુદ્ધ નહીં ભૂતાર્થ છે. ભૂતાર્થ આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. હવે એ દ્રવ્યને નિરપેક્ષ જોતા સમ્યક દર્શન થાય, પણ હવે અહીંયા તો કે છે નવ તત્વને જાણતા સમ્યક દર્શન થાય. હવે જ્યારે પહેલા પરિચય થયો ગુરુદેવનો, ત્યારે આ પ્રશ્ન અમને બહુ ઉઠતો હતો. એકને જાણતા તો સમ્યક દર્શન થાય, એ વાત તો બેઠેલી છે, વાજબી છે, બેસે એવી છે, પણ નવને જાણતા સમ્યક દર્શન થાય? કેમ કે આત્મા નવરૂપ તો નથી. આત્મા નવરૂપે છે એમ કેવું નથી, પણ પર્યાયને છે સાપેક્ષથી જોય છે એને હવે નિરપેક્ષથી જો એકવાર. કારણ કે તીર્થની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ નહીંથી વ્યવહાર નહીંથી. વ્યવહાર નહીંથી એટલે શું? વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે એવા આ નવ તત્વો જેમના લક્ષણ જીવ અજીવ પુનપા પાત્રો બંધ સંવર્જના મુખ છે, તેમનામાં એક પણ પ્રગટ કરનાર ભૂતાર્થ નહીંથી એક પણ પ્રાપ્ત કરી. હવે શું કહે છે, એક એક બોલ આપણે લઈએ કે જીવ છે એ પર્યાય છે. અહીં જીવની દસ લક્ષણના દસ પ્રકારના પ્રાણથી જીવ જીવે એને જીવની પર્યાય કહેવાય, એને ઉપચારથી જીવ પણ કહેવામાં આવે છે. એવા સાપેક્ષથી તે જીવને જોયો, પણ આ જે જીવ છે એ દસ પ્રકારના પ્રાણથી રહિત છે એને નિરપેક્ષથી તું જો. અજીવને કોઈની આરે સંબંધ નથી, અજીવ અજીવ પણ છે એમ નિરપેક્ષથી જો. આગળ જરા વિસ્તાર કરતા હવે કહીએ આગળ કે પુણ્યને પાપ કસાયની મદતા અને કસાયની તીવ્રતા. પુણ્યને પાપ કર્મને આશ્રિત થાય છે એ વાત પ્રચલિત છે જગતને, પણ કર્મની આશ્રયથી થાય છે પર્યાય પુન પાપ, એ તો સાપેક્ષ કથન થયું. ધ્યાન રાખજો, કઠણ પડશે કદાચ, મને ખબર છે. આ એક વાત પ્રચલિત છે કે રાગ કર્મને આશ્રય થાય અને વિતરાગ ભાવ આત્માને આશ્રય થાય, બે કથન વ્યવહારની ના છે. ધીમે ધીમે જેટલી શક્તિ છે મારી, એ શક્તિની મર્યાદામાં હું કહીશ. મારી શક્તિ તો લિમિટેડ છે, ક્યાં આચાર્ય ભગવાનના ભાવો આમાં બ્રહ્માંડના ભેળા છે એમ દેખાય છે. કે પુણ્યને પાપના પરિણામ જે પર્યાય છે એ પર્યાયને તું ભૂતાર્થથી જાણ તો સમ્યક દર્શન થશે, પણ વ્યવહાર નહીંથી જાણીશ પુણ્ય પાપને તો સમ્યક દર્શન નહીં થાય. શું કહ્યું કે કર્મના આશ્રય વિના તો રાગ થાય નહીં, કે કર્મના આશ્રય વિના રાગ થાય છે એ વાત તે સાંભળી નથી, એ મારે તને કહેવી છે. એ પુણ્યને પાપના પરિણામ તત્સમયની યોગ્યતાથી થાય છે, એ આમાં ટીકામાં છે. હો, હમણાં આવશે થવા યોગ્ય. વસંતભાઈ, આહા, થોડો ઊંડો ઉતરે તો કામ થઈ જાય એવું છે. આજે કહ્યું ને હરખ જમણ છે આ 30 દિવસ પછી, અને કાલે પાછો જમણવાર થવાની છે અહીંયા ખુશાલીમાં. જમીન લીધી ને એની ખુશાલીમાં કરવાના છે એમ વાતો કરે છે. મને આગ્રહ બહુ કરે છે, સમજી ગયા? ખૂબ આગ્રહ કરે છે. અને આજે તો બાલચંદી સાહેબે પણ ખૂબ આગ્રહ કર્યો, ઓના થ્રુ, કીર્તિભાઈ થ્રુ. મેં કીર્તિભાઈને કહ્યું, હવે મને રાજી ખુશીથી રજા આપો, મને બધી અનુકૂળતા છે અહીંયા, પણ હવામાનની અનુકૂળતા નથી, એટલે હું રાહ જોતો તો ક્યારે પહેલી તારીખ આવે. યાદ 30 દિવસ પૂરા થાય છે આવતીકાલે, તો ચોક્કસ મારે જવાનું છે, એમાં ફેરફાર નહીં થાય. મારી ઉપર પણ તમારે બધાએ નજર રાખવી જોઈએ, તમારા સ્વાર્થને માટે પણ મને થોડોક તો મારો વિચાર કરવો જોઈએ કે નહીં? બાલચંદજી સાહેબ, ક્યા બાત ઠીક હૈ, મગર તો ભી અપના સ્વાર્થ કે આડે આડે કભી ઉસ પે ક્ષતિ હો જાતી હૈ. એ તો આ હરખ જે મળશે ને મોજની વાત છે. રોતા રોતા મોક્ષ ન જવાય, મોજ કરતા કરતા બહાર ને અંદર બે પ્રકારની મોજ થાય છે. અપૂર્વ વાત છે આ વાત. 1718-19 સાલમાં હું ત્યાં રહેતો હતો સોનગઢ, ત્યાં સોગાનીજી પધાર્યા. મેં આહારદાનનું કહ્યું, હા પાડી. મારે ત્યાં આવતા હતા રસ્તામાં સોગાનીજી પોતે બોલ્યા આપોઆપ કે લાલચંદભાઈ, એ સમ્યક તત્વજ્ઞાન ચારિત્ર કા જો પરિણામ હૈ, નિશ્ચય હો, નિશ્ચય વ્યવહારની વાત નહીં, વિતરાગી પરિણામ, વો આત્મા કા આશ્રય સે હોતા હૈ, વો બાત મેરે કો ખટકતી હૈ. આ 13મી ગાથાના અનુસંધાનમાં કહું છું, આમાં છે આ 13મી ગાથામાં પરિણામ થવા યોગ થાય છે, પરિણામ થવા યોગ થાય છે. આહા, સોના કે પરના સિદ્ધાંત કે તો પુરુષાર્થ ક્યાં રહ્યો, કે અકર્તાનો પુરુષાર્થ આવતા સમય પસંદ થઈ જાય છે, કરતા બુદ્ધિ છૂટી જાય છે. કે પુણ્યને પાપ કર્મના ઉદયથી થાય છે કે ના? કર્મના ઉદયથી પણ પાપ ન થાય, તત્સમયની એની યોગ્યતાથી થાય છે. યોગ્યતા શબ્દ વજની છે. યોગ્યતા ઉપર જો જાય તો કરતા બુદ્ધિ છૂટે એવું છે. પુણ્ય પાપના પરિણામ હા થાય ત્યારે ઓલું નિમિત્ત હોય, પણ એનો આશ્રય થયો માટે અહીંયા થાય છે એવી પરાધીનતા પર્યાયને નથી. પર્યાય પુનપાપની સતહેતુક છે. પુનપાપની પર્યાય સતહેતુક છે. પ્રવર્તન સારમાં લઈ છે, લીધું છે કે દ્રવ્ય સત ગુણ સતને પર્યાય, સત ઉત્પાદ સતને વેપણ. સત છે, સાપેક્ષ નથી, નિરપેક્ષ છે. સત સિદ્ધ કરવું હોય તો નિરપેક્ષમાં તમારે આવવું પડશે, અને જ્યાં આવશો તો કરતા બધું છૂટી જશે. આહા, તો સોગાનીજી કે વો મેરે કો ખટકતી હૈ બાત. તો પછી મેં સામે જરા કહ્યું કે ઉતારને આશ્રય તો જીવ નિર્વાણની પ્રાપ્તિ કરે છે, નિશ્ચયને આશ્રિત મુનિવરો પામે નિર્વાણને. લાલચંદભાઈ, વો બાત મેરે કો ખ્યાલમાં હૈ. હંમેશા એક ધ્યાન રાખું કે જ્ઞાની જયારે નિરપેક્ષ વાત કરતા હોય ત્યારે એને સાપેક્ષનું જ્ઞાન સાથે થઈ ગયેલું છે, પણ એ સાપેક્ષ ભાવને ગૌણ કરીને નિરપેક્ષ આગળ કરીને અંદર મેં વ્યા જાય છે. સોગાની એટલે સોગાની, આ સોગાની જેની નગરી છે લાલચંદભાઈ, મેં એક કિલા સુખી હું એ 80 કરોડ કી વસ્તી મેં મને કહ્યું મેં એક કિલા સુખી હું, બાકી સબ દુઃખી હે. ત્યાં કરોડપતિ ને અબજપતિ પણ આ છે આપણા મુમુક્ષુમાં, હો મુમુક્ષુમાં પણ અબજપતિ છે, તે એક સુખી નહી હોય. પાંડ્યાજી દુખી હે દુખી, અર્થાત જેને નિરપેક્ષનું જ્ઞાન થઈ ગયું હોય છે એને સાપેક્ષનું જ્ઞાન વર્તતું હોય છે, પણ સાપેક્ષ ગૌણપણે વર્તે છે ને નિરપેક્ષ મુખ્યપણે વર્તે છે. અહીંયા કે છે પુણ્યપાપના પરિણામને પણ નિરપેક્ષથી જો, ભૂતાર્થથી જો, વ્યવહારથી તો જોયા કે કર્મના આશરે પુણ્યપાપના પરિણામ થાય છે. આ વાંધો પડ્યો તો જ્યારે ગુરુદેવ જાત્રાએ ગયા ત્યારે વર્ણિજીને મળ્યા, ઘણા પંડિતો સાથે હતા, ત્યાગી બધા ઘણા માણસો હતા. એ વખતે ગુરુદેવે કહ્યું કે રાગ છે ને એ નિરપેક્ષ છે. તો વર્ણિજી કે તો સ્વા હો જાયગા, મોટા મોટા વિદ્વાનોની વાતો હોય ને એ ટૂંકા શબ્દોમાં હોય, લાંબુ ના હોય, બે સમજી જાય. ફૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રી કે સ્વામીજી કહેતે હૈ ને ઓ નિરપેક્ષ કી બાત કહેતે હૈ, ઉસકા પર્યાય સ્વભાવ કી બાત કરતે હૈ. પર્યાય સ્વભાવ તો એને ખ્યાલ નહોતો કઈ, આ બધું બનેલું છે. ઓ પર્યાય સ્વભાવ પુનપાપનો એ તો કર્મના ઉદય થાય ને, નકર તો સ્વભાવ થઈ જાય. આ તર્ક છે તર્ક. તે સાપેક્ષની વાત વ્યવહારથી વાત સાંભળી છે, નવતત્વને જાણ્યા કે કર્મના ઉદયે પુનપાપ થાય અને આત્માને આશરે સમરજરા થાય, એ વાત તો સાંભળી છે. પણ અહીંયા 13મી ગાથા અદભુત છે, અદભુત છે. વિશેષણ લગાડ્યું ભૂતાર્થ નહીં થી નવને જાણ, પણ પ્રભુ નવ તો પર્યાય છે, વ્યવહારની નો વિષય છે. એને વ્યવહાર નહીંથી જાણી શકાય, એને નિશ્ચય નહીંથી કેવી રીતે, ભૂતાર્થથી કેવી રીતે જાણવું. એક સમયની અનિત્ય પર્યાય છે, પર્યાય અનિત્ય છે, લખનારને ખબર છે. કુંતકુંત ભગવાનની મૂળ ગાથા છે આ. નવની આગળ વિશેષણ ભૂતાર્થ મૂક્યું છે. બીજા કોઈ દિગંબર શાસ્ત્રોમાં આ વાત છે નહીં. તત્વાર્થ સૂત્રમાં છે એક વચન મૂક્યું છે, એને છે તો ભાવ આ છે, એ જ છે ભાવ, એક જ છે બહેનો. પણ આટલું ખુલ્લું અને ટીકાકાર ટીકા કરતા બધું કહેશે આગળ. હજી આજનો ટાઈમ છે, અત્યારે એને સાંજનો ટાઈમ છે એટલે વાંધો નથી. પુનપાપ પછી આશ્રવ, હવે સંવર નિજરા લઈલી, બંધ આવી ગયો એમાં. પુનપાપમાં બંધ પરના આશ્રય થાય, કર્મના બંધનો ઉદય આવે ને ત્યારે જોડાય ને ત્યારે બંધ થાય, કેમ નથી. અરે તો બંધ સ્વભાવ થઈ જશે કે આ પર્યાય સ્વભાવ થશે, લે ત્રિકાળ સ્વભાવ નહીં થાય, ક્ષણિક સ્વભાવ થશે. શું ક્ષણિક ને શું ત્રિકાળ, સમયસાર તો લગે હમકો પ્યારા, એક આ ને એક આ. હથેળીમાં ચાંદ બતાવે છે. સંવર નિજરા ને મોક્ષ ત્રણ પર્યાય, નિર્વિકારી વિતરાગી પરિણામ શુદ્ધ પરિણામ. એને તે સાપેક્ષથી જોઈ કે સંવર કેમ પ્રગટ થાય, કે આશ્રવના નિરોધથી સંવર થાય, કર્મનો અનુદય હોય ત્યારે સંવર થાય. એ બધી વાત તે સંવરની પર્યાયને સાપેક્ષથી જોઈ, શાસ્ત્રમાં પણ એ પ્રકારે છે, આગમ પણ પુકાર કરે છે. પણ આગમના સારભૂત અધ્યાત્મ શાસ્ત્ર સમયસાર એનો કોઈ જોટો નથી. કુંતકુંત ભગવાનનું નામ ત્રીજું છે, મંગલમ ભગવાન વિરુ મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુનકુનાર્યુ જૈન ધર્મસ્તુ મંગલમ. દિગંબર ધર્મને જીવંત રાખવો હોય તો કુંતકુંત ભગવાનને રાખવો છે. સંવર નિર્જરા ને મોક્ષ ત્રણ પ્રકારની વિતરાગી પર્યાય કે સંવર આશ્રમ નિરોધથી થાય, કર્મના અનુદયથી સંવર થાય, એ બે કથન સાપેક્ષ છે. હવે સાપેક્ષથી તું જાણી રહ્યો છો અને ત્યાં સુધી આવ્યો તો પંડિત જરૂર થઈ જાય, પણ તું પર્યાયને નિરપેક્ષ જોતો નથી પ્રભુ. દ્રવ્યને નિરપેક્ષ જોયું નહીં તો ઠીક, કદાચ જોતો પણ પર્યાયને સાપેક્ષથી જોઈશ, દ્રવ્યને નિરપેક્ષ રાખીશ અને પર્યાયને સાપેક્ષ રાખી તો સમય દર્શન નહીં થાય. લે અપૂર્વ વાતો છે આમાં તો. દ્રવ્ય તો પ્રમત અપ્રમત રહી છે, અમે માનીએ છીએ નિરપેક્ષ છે, એના આશ્રય સમય દર્શન થાય અને પરિણામને સાપેક્ષથી જોવે છે, નહીં સમય દર્શન થાય. જરા માથામાં મગજમાં એ કડતલી પડી જાય એવી વાત છે, પણ છે અમૃત. સંવરજ અને મોક્ષ આત્માને આશ્રય થાય છે એ વ્યવહાર છે, અપેક્ષા એ છે. આ વાત ગુરુજનના વ્યાખ્યાનમાં આવે છે. સંવરજ થાય છે, આત્માને આશ્રય થાય છે, પછી વાત કરે કે અપેક્ષાનું કથન છે. અપેક્ષાનું એટલે વ્યવહારનું કથન. કોણ સમજે ગુઢ ભાષામાં? આપણે તો જરા વિસ્તાર કરીએ ને ત્યારે આપણે સમજાય, એટલે આપણે વિસ્તાર આપણે સમજવા માટે કરીએ છીએ કે સંવરને જરા આત્માના આશ્રય થાય છે. એ વાત અમને માન્ય છે, અમાન્ય નથી. એ આગમ બરાબર કહે છે, પણ સાપેક્ષ તે કહ્યું છે ભાઈ. પણ સંવરને તે નિરપેક્ષથી જોતું તો એ પર્યાય સમ્યક દર્શનની પર્યાય, સમ્યક જ્ઞાનની પર્યાય, સમ્યક ચારિત્રની પર્યાય નિરપેક્ષ છે. એના સકાળે પ્રગટ થઈ છે. એ સત અને હેતુ, સતને હેતુ ન હોય અને જ્યાં સતને હેતુ લગાડ્યો ત્યાં વ્યવહાર થઈ જાય છે. હરજ જમણ છે ને આજ તો, હે? એ પ્રકાશભાઈએ કહ્યું તું કે જેટલું તમારી પાસે બે વિદ્વાનો પાસે હોય એ બધું આપી દેજો. કોથળો ભરીને અમે આવ્યા છીએ ને અહીંયા તમારી પાસે ઠલવી નાખીએ છીએ. આ બધો એક પુરુષનો ઉપકાર છે અમારા ઉપર, અમે કાંઈ જાણતા નહોતા. શું સાપેક્ષ, શું નિરપેક્ષ, શું ઉપાદાન, શું નિમિત્ત, શું નિશ્ચય ને શું વ્યવહાર, એક એકરાનું જ્ઞાન પણ અમને નહોતું. એમ કહો તો હાલે, કેમ કે અમારી પાસે શાસ્ત્રો નહોતા. કોઈ અદભુત ચમત્કારિક વાત છે દિગંબર સંતોની, જેમ કુંતકુંત ભગવાને બધા એક મુખ્યપણે એનું નામ લીધું છે, બાકી બધાએ પૂજ્યપાદ સ્વામી, અકલંગદેવ, દર્શન આચાર્ય, એવા એવા અનેક બાવલિંગી સંતો નિત્ય આનંદના ભોજન કરનારા. મુનિ કોને કહેવાય? આનંદનું ભોજન કરે તે મુનિ છે. આ વ્યાખ્યા છે એની. સંવરની પર્યાયને સાપેક્ષથી જોઈ કે કર્મનો અનુદય હોય અને આશ્રમનો નિરોધ હોય, એનું નામ સંવર. એ બે સાપેક્ષ કથન છે. એ પર્યાય સત અને અહેતુકથી જોતો એ સ્વયં યોગ્યતાથી થાય. થવા યોગ શબ્દ છે આમાં, થવા યોગ્ય એવો શબ્દ આવશે. સંવર્પણ થવા યોગ, કરવાથી થતો નથી સંવર. કર્મનો અભાવ થાય છે થતો નથી. મોક્ષને કર્મના અભાવની અપેક્ષા નથી. આ હા હા, કર્મના અભાવની અપેક્ષાથી મોક્ષને જોયો તે નહીં સમય કૃષ્ણ થાય. લે, આ તો આગમનું વચન છે કે આઠ કર્મનો અભાવ થાય ત્યારે મોક્ષ થાય, અમને માન્ય છે. ઓ, એ વાત અમને માન્ય રાખી છે, આ અમાન્ય નથી. પણ એ ભાઈ વ્યવહારનીનું કથન છે, અને વ્યવહારનીનું કથન પણ હેતુપૂર્વક હોય છે. જે મોક્ષની પર્યાયને સમજતો નથી, જાણતો નથી, એને સમજાવવા માટે બીજો ઉપાય નથી. મોક્ષ કોને કહેવાય? આ કે જેમાં આઠ કર્મનો અભાવ થાય એવી જે પર્યાય પ્રગટ થાય એને મોક્ષ કહેવામાં આવે છે. એ વ્યવહારનીનું કથન છે. મોક્ષની પર્યાયના સકાળે પ્રગટ થાય છે ત્યારે, ક્યારે? યુગાન યોગ. આઠ કર્મનો અભાવ હોય છે તો આઠ કર્મના અભાવથી થયો એવો વ્યવહાર ચાલવા માંડ્યો છે. પણ નિશ્ચય રહી ગયો, મોક્ષની પર્યાયને કર્મના અભાવની અપેક્ષા નથી. મોક્ષની પર્યાયને ભાવ કર્મના અભાવની અપેક્ષા નથી. સત અહેતુક છે. સત હોય એ સહેતુક ન હોય, અહેતુક હોય. અમારે કાંતિભાઈ કહે છે કે હવે તો મારે અંદરનું સમજવું છે, એમ કાંતિભાઈની ભાવના થઈ છે. હવે તો મારે આત્માનું સ્વરૂપ સમજવું છે બધાથી નિવૃત્તિ લઈને. સારું છે, એ ભાવના રાખવા જેવી છે, અમલમાં મૂકવા જેવી છે. પ્રયત્ન કરતા બધાને સમજાય, પોતાના ઘરની વાત છે. મોક્ષની પર્યાય કર્મના અભાવથી થાય છે, વ્યવહારનું કથન છે. ભાવ કર્મના અભાવથી થાય છે, વ્યવહારનું કથન છે. એ સ્વયં સિદ્ધ સત હોવાથી તત્ સમયનો ઉત્પાદ સત છે એનાથી થાય છે. નિરપેક્ષ છે પરથી ને સ્વથી. એ આપણે આવ્યું હતું અમિતગતિ આચાર્યમાં કે મોક્ષની પર્યાયનો ગુરુ તો દાતા નથી, પણ સ્વયં આત્મા પણ એનો દાતા નથી. વાત આવી ગઈ, લાવો ફરીથી વાંચીએ. ભૂલાઈ ગયું હોય ને બધાને, ઓલું બધું યાદ રહીએ બહારનું. હો, ટીકા નથી કરતો, આ તો જે છે સ્થિતિ. ભાવલિંગી સંથિયા છે, અમિતગતિ આચાર્ય, એને યોગસાર નામનું શાસ્ત્રની રચના કરી છે. એમાં લખે છે પોતે કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર નિર્મળ વિતરાગી પરિણામ મોક્ષનો માર્ગ, નિશ્ચય મોક્ષનો માર્ગ. ઇન્દ્રિય વિષયો દ્વારા હરી શકાતા નથી, ઇન્દ્રિયના વિષયો એનો નાશ કરી શકતા નથી. શાંતિનાથ ભગવાન ચક્રવર્તી પદમાં હતા, બહારના વૈભવનો તો શાસ્ત્રમાં પાર નથી. ચક્રવર્તીના વૈભવની વાત લખે જ્યારે કવિઓ, પણ કહે છે કે ભલે બહારના ઇન્દ્રિયના વિષયો ઢગલાબંધ હોય પુણ્યના પ્રકારે, પણ એના સમ્યક દર્શનના ચારિત્રમાં બિલકુલ એક રંચ માત્ર પણ ક્ષતિ થતી નથી. ઉલટું નિર્જરામાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે. આ બારમાં પાપના પરિણામ છે ને અંદરમાં આત્મા આશ્રી શુદ્ધિની વૃદ્ધિ ક્યાં કરે છે? કેમ બેસે આ? આ વસ્તુની સ્થિતિ છે. સંતોએ અનુભવ કરીને આ શાસ્ત્રો લખ્યા છે. ઇન્દ્રિય વિષયો દ્વારા હરી શકાતા નથી, નાશ કોઈ કરી શકે નહીં સમ્યક દર્શનને. અને હવે બીજી વાત, ઇન્દ્રિયના વિષયો તો નાશ ન કરી શકે, પણ તેનો જ્ઞાનીનો બરાબર આપણા ઉપર ચાર હાથ હોય ને આપણા ઉપર કૃપા દ્રષ્ટિ થાય ને આશીર્વાદ થાય તો જ્ઞાની તો સમ્યક દર્શન તો આપે ને? કે ના, એ ખોટી વાત છે. જ્ઞાનીને કરતા માનવો એ અનાદર છે જ્ઞાનીનો. જ્ઞાની જ્ઞાતા હોય છે, પોતાના પરિણામ ને કરતા નથી તો તને તારા પરિણામ ને કરી દે, તારી બુદ્ધિ ક્યાં ગઈ? આવા સમર્થ સોનગઢ નો સંત જાયગો, પણ તે પ્રકારના લોકો જાયગાની તો રહી જશે. હવે કે છે, અને નિરંતર સેવા કરવામાં આવે, જેની સેવા કરે છે શિષ્ય ગુરુની, એ ગુરુઓ આદિ દ્વારા ઉત્પન્ન કરાતા નથી. સમ્યક દર્શન ઉત્પન્ન થઈ શકતું નથી. ગુરુની આશીર્વાદની મહેરબાનીથી તમારો આશીર્વાદ થાય ને તો અમે ન્યાલ થઈ જશે. અરે, એકબીજા કોઈને આશીર્વાદ આપતા જ નથી. એક આશીર્વાદ આપે તો બીજો શ્રાપ આપે તો ટકો ફોર થઈ જાય. તો શું કરવું? એક આશીર્વાદ આપે બીજો શ્રાપ આપે. એ કોઈ શ્રાપ આપનારો જગતમાં છે નહીં, કોઈ આશીર્વાદ આપનાર નથી. બધા વ્યવહારના વચનો. વ્યવહાર સાચો લાગ્યો છે, નિશ્ચય આત્મથી રહી ગયો, સરકી ગયો છે સમયે સમયે. ગુરુઓ દ્વારા પણ એ ઉત્પન્ન કરાતા નથી. ગુરુ તો એને ઉત્પન્ન કરતો નથી. સમ્યક દર્શનના ચારિત્રના પરિણામ સેવા કરે છે શિષ્ય. એમ લીધું જો, સેવા કરવામાં આવતા હોવા છતાં ગુરુની અંદરથી છે ભાવના કે શિષ્ય કેમ પામે, તો પણ એ પમાડી ન શકે, આપી ન શકે કોઈ સમ્યક દર્શનને. હવે આગળ માલ ભીરો છે આમાં. પરિણામી જીવને, અપરિણામીની વાત તો નથી, પરિણામી જીવને પર્યાય અપેક્ષાએ એ સ્વયં ઉત્પન્ન થાય છે. આહા, પર્યાય અપેક્ષાએ જોવામાં આવે તો એ સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામ સ્વયં ઉત્પન્ન થાય છે, થવા યોગ થાય છે, તત્સમયની યોગ્યતાથી થાય છે, સ્વયં ઉત્પન્ન થાય છે. નિસર્ગજ શબ્દ છે સંસ્કૃતનો, નિસર્ગજ એટલે સ્વયં. પરિણામ સ્વયં ઉત્પન્ન થાય છે કે આત્માને આશ્રય ઉત્પન્ન થાય છે, કે સ્વયં ઉત્પન્ન થાય ને જ્યારે ત્યારે એનું લક્ષ્ય ત્રિકાળી દ્રવ્ય પર હોય છે, તો ત્રિકાળી દ્રવ્યને આશ્રય સમ્યક દર્શન થાય છે એમ વ્યવહારથી કહેવામાં. કસણ પડે તો પડે, અમારે તો આજનું દિન એવું છે, સમજી ગયા? એટલે કાલ તો અમે રહેવાના નથી, પછીથી અમે તે કેવું હોય કહી દઈ. કોઈને ઠીક લાગે, કોઈને અઠીક લાગે, અમે તો એ રહેવાના નથી. એટલે અમારે કઈ કાન ઉપર વાત આવવાની નથી. કાલે લાલુભાઈ શું પ્રતિપાદન કર્યું, મારે ક્યાં સાંભળવું છે? આજ હું તો જવાનો છું, એટલે કહી દઉં બધું. હા, એ ક્યાં અચ્છી બાત. વાહ વાહ, બહુ સરસ, ધન્યવાદ તમને. સાચી વાત છે, સત્ય બાત કઠિન નહીં હો સકતી હૈ. સત્ય બાત તો અમૃત હૈ, બહુ કા અંત કી બાત હૈ, કાલ પક ગયા હૈ સબકા. એસા લગતા હૈ કે કલકત્તા કા જીવ કો એસી કાન પર બાત આતી હૈ. कई जीव ने मेरे को कहा कि हम तो स्वपर प्रकाशक में फंस गया था, बात तो जुदी निकली. आ हा हा हा, सत्य बात कठिन नहीं लगती है, लायक जीव पी लेता है सत्य बात को, ग्रहण कर लेता है. पर्याय अपेक्षा ये स्वयं उत्पन्न थाय छे विनाश पामे. હવે એ તો ગુરુ તો આપતા નથી, એક વાત કરી, ગુરુ સમ્યક દર્શનને આપતા નથી, માને છે મિથ્યા દ્રષ્ટિ છે. ચોખ્ખી વાત છે, આમાં કઈ ખાનગી વાત નથી. કઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરે ત્રણ કાળમાં બનતું નથી. આહા, હવે આગળ એક સૂક્ષ્મ વાત આવ્યા. જીવ સ્વયં એનો દાતા નથી. જો અત્યારે 13 ગાથાનું અનુસંધાન ચાલે છે, આત્મા સ્વયં થાય છે ત્યારે એનું લક્ષ્ય આત્મા પર છે, એ વાત સાચી છે. પણ એ ભગવાન પરમાત્મા એ સમ્યક દર્શનને પ્રગટ કરતો નથી, સ્વયં થાય છે. પરમાત્માને શું સમ્યક દર્શનની જરૂર પડે? હું એમ કહું છું, એ તો પરમાત્મા પૂર્ણાનંદનો નાથ, પૂર્ણ જ્ઞાનને આનંદથી ભરેલું છે. આ એને સમ્યક જ્ઞાન પ્રગટ કરવાની શું જરૂર પડે? આ ચારિત્રનો ભંડાર છે, એને ચારિત્રની પર્યાય પ્રગટ કરવાની અપેક્ષા શું હોય? એ તો સ્થિર છે, અનંતકાળથી સ્થિર છે. સ્થિરતા અને અસ્થિરતા બે પ્રકાર એમાં નથી. ત્રિકાળ સ્થિર છે, સ્થિર ધ્રુવ 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 ધ્રુવ. સ્વયં દાતા નથી, આ હા, સ્વયં આત્મા ધર્મનો કરતા નથી, આ હા. ત્યાં તો હજી પુણ્ય પાપનું કરતા પડ્યું છે એને, અહીંયા તો એનાથી સુખનો વાતભાઈ કરે છે. એનો અર્થ એમ કહ્યો બાલચંદજીએ કે ગમે એવું સત તમે આપો, કઠિન નહીં પડે અમને. બધા વતી બોલ્યા એમ કહ્યું ને. જીવ સ્વયંનો દાતા નથી, આ હા, કરતા નથી, ઉત્પાદક નથી. ઉત્પન્ન સ્વયં થાય ને બીજો ઉત્પન્ન ન કરી શકે. એક સતના બે કરતા ન હોય. પર્યાય સત અહેતુ સ્વયં ઉત્પન્ન થાય છે. સ્વયં ઉત્પન્ન થતી પર્યાયને દ્રવ્ય ઉત્પન્ન કરે એ વાત વસ્તુના સ્વરૂપમાં નથી, તો બે સતનો નાશ થઈ જશે. પર્યાય સત નહીં રહીને દ્રવ્ય પણ કરતા પણ છોડે તો અને કરે ને. સવારથી નવ એને બદલે તો નવ ને દસ થઈ, સવા નવ થી ચલાવો, સવા નવ ભલે. જીવ સ્વયં એનો દાતા કરતા નથી, ન પરને કારણે એમના કદી ઉત્પાદ વ્યય થાય છે. સ્વને કારણે નહીં ને પરને કારણે પણ નહીં. ઉત્પાદ વ્યય સત અહેતુક છે. સહેતુક જોવું તે વ્યવહાર છે, વ્યવહારથી જોયું આજ સુધી, પણ એને નિરપેક્ષ ન જોયા. પરિણામને નિરપેક્ષ જોવાની વાત છે. દ્રવ્ય તો નિરપેક્ષ છે, પ્રમત પ્રમત રીત કહેવાય ગયું, પણ એક કડી ખૂટતી હતી એમ કુંકુમ ભગવાને લાગ્યું. ભાઈ શું એક કડી હજી ખૂટે છે? દ્રવ્યને તો મેં નિરપેક્ષ કહ્યું, પણ પર્યાય નિરપેક્ષ છે એના જ્ઞાનમાં હતું, પણ થોડા ટાઈમ પછી કહ્યું. છ સાત આઠ નવ દસ અગિયાર બાર ગાતા થઈ ગયા પછી કહ્યું. દ્રવ્ય નિરપેક્ષ ને પર્યાય પણ નિરપેક્ષ સત અહેતુ છે. સતને હેતુ કઈ હોઈ શકે નહીં. આ રીતે આપણે ચાલતા વિષયને આધારરૂપ છે આ ગાથા. સંવર્જને મોક્ષ તેમનામાં એક પણ પ્રગટ કરનાર એ એક પણ ક્યારે જણાય કે પર્યાયને નિરપેક્ષ જોઈએ તો આવશે. આમાં જ છે બધું. એક પણ પ્રગટ કરનાર ભૂતાર્થથી એક પણ પ્રાપ્ત કરી શુદ્ધ નહીં પડે એટલે અંતર્મુખ થઈને થપાયેલા આત્માની અનુભૂતિ, જે રહેલો આત્મા ધ્રુવ પરમાત્મા જ્ઞાયક ધ્યાનનું ધ્યેય, એવા આત્માની અનુભૂતિ કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે. આત્માના અનુભવની ખ્યાતિ શું કે આત્માને પ્રસિદ્ધ કરે તેને આત્માને અનુભૂતિ કહેવામાં આવે છે. આ ટીકાનું નામ આત્મખ્યાતિ છે. છ દ્રવ્યની ખ્યાતિ માટે લખ્યું નથી, નવ તત્વની ખ્યાતિ માટે લખવામાં આવ્યું નથી. આત્મખ્યાતિ એની ટીકા આત્મખ્યાતિ છે. મોક્ષ પાઠ પ્રકાશ કરતા લખે છે કે વર્તમાન કાળની અંદર જો અધ્યાત્મ હોય તો સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં છે. બધા શાસ્ત્રોને વાંચેલા છો, બધા બહુ જ્ઞાનનો ઉગાડ, ઘણો ઉગાડ, પણ ટોટલ માર્યો કે આ કાળની અંદર અધ્યાત્મની વાત જોવી હોય તો સમયસારની આત્મખ્યાતિ ટીકામાં છે. સમયસારમાં ન લખતા આત્મખ્યાતિ ટીકા છે, વિસ્તાર એમાં અધ્યાત્મ રસ ભરેલો છે. જેનું લક્ષણ આત્મખ્યાતિ તેની પ્રાપ્તિ હોય છે. હવે નવતત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે તે હેતુથી નિયમ કયો જો ફરીથી કૌંસ છે, શુદ્ધ નહીં થી એટલે ભૂતાર્થ નહીં થી નવતત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે. આત્માને આશ્રય તો અનુભૂતિ થાય છે, પણ નવતત્વને પણ સત્યાર દ્રષ્ટિથી ભૂતાર્થથી જોવામાં આવે તો સમ્યક દર્શન થાય છે. તે હેતુથી આ નિયમ કયો ત્યાં હવે વિષય આવે છે. જો ત્યાં વિકારી થવા યોગ્ય એટલે વિશેષ કાર્ય રૂપે થવા યોગ્ય, વિકાર એટલે રાગ ન લેવો, વિશેષ કાર્ય રૂપે થવા યોગ લખ્યું છે. શબ્દ કરે છે ને થાય છે એમને લખ્યું નથી. આ હા, આ પરિણામ જીવ કરે તો થાય એમ છે નહીં. આ હા, મિથ્યા તો કરે તો થાય એમ નથી, રાગ કરે તો રાગ થાય એમ નથી. હા, રાગ જ્યારે થાય છે ત્યારે અજ્ઞાનીની દ્રષ્ટિ રાગ ઉપર છે, તેથી અજ્ઞાનીને રાગનો કરતા વિશેષ અપેક્ષાએ કયો છે, સામાન્ય અપેક્ષા નથી કયો. વિકારી થવા યોગ વિશેષ કાર્ય, આ કાર્ય છે ને નવતત્વ પર્યાય છે ને, એમાં ક્રિયા છે, નવયમાં ક્રિયા છે, તો થવા યોગ થાય છે. કોઈ એનો કરનાર આ જગતમાં વિશ્વમાં નથી. શ્રી ગુરુ તો દાતા નથી, પણ જીવો એનો કરતા નથી. આ અપૂર્વ વાત છે તેરમી ગાથામાં. વિકારી થવા યોગ અને વિકાર કરનાર નિમિત્ત લીધું. કેમ નિમિત્ત શા માટે લીધું? કે અજ્ઞાની પ્રાણીને નિરપેક્ષ આ કાર્ય થાય છે એની ખબર નહોતી, એટલે એને સમજાવવા માટે જ્યારે સ્વતંત્રપણે આ પ્રકારે યોગ્યતાથી પર્યાય પ્રગટ થાય છે ત્યારે એમાં પરપદાર્થ નિમિત્ત હોય છે. નિમિત્ત સાપેક્ષથી સમજાવતા એ સમજી જાય છે. શું કહ્યું? વ્યવહાર નહીં પરમાર્થનો પ્રતિપાદક છે, એ એપ્લાય કરવું આમાં પર્યાયમાં પણ. કે વિકારી થવા યોગ પર્યાય વિશેષ કાર્ય થાય છે ત્યારે એમાં નિમિત્ત સદભાવના ભાવ બે નિમિત્ત છે. એ નિમિત્ત હોય છે તો થવા યોગ અને કરનાર નિમિત્ત કરનાર નિમિત્તની સાપેક્ષતાથી સમજાવે છે ત્યારે એ પરિણામનું સ્વરૂપ સમજી શકે છે. એ સમજ્યા પછી બીજો પાઠ આપે છે નિરપેક્ષથી જો. હવે આ સાપેક્ષથી જોયા પછી નિરપેક્ષનો પાઠ ચાલે છે. અજ્ઞાની રાગનો કરતા વિશેષ અપેક્ષાએ છે, પણ કરતા છે એમ નહીં, કરતા પ્રતિભાસે છે. એ તો છે અકર્તા, અકર્તા પણ છોડીને રાગને કરે કઈ, પણ વિશેષ અપેક્ષાએ, સામાન્ય અપેક્ષાએ અકર્તા રહી અને વિશેષ અપેક્ષાએ કરતા થાય છે. સામાન્ય સ્વભાવ ત્રણ કાળમાં અકર્તા પણ છોડી અને મિથ્યાત્વના પરિણામને કરી શકતો નથી. શલ્ય કરી ગયું છે. આત્મા કરે તો થાય, આત્મા જ કરે છે રાગને, રાગને કરે છે આત્મા, એ માનતો ને તો સ્વચ્છંદ નહીં થાય. એમ દલીલ કરે વ્યવહારના પક્ષવાળા તો કરતા બુદ્ધિવાળા. ભાઈ પણ એ નિશ્ચય સુધી પહોંચ્યો નથી, બિચારો શું કરે, જ્યાં સુધી પહોંચ્યો છે ત્યાં સુધી વાત કરે છે, એના પ્રત્યે પણ દ્વેષ કરવા જેવો નથી. મધ્યસ્થ થઈને આપણે આપણું કામ કરીને ભાગી જવું, પાછું વાળીને જોવા જવું નથી. આ પંચમ કાળમાં આવે એટલે ગુજરી જાય ને તે દોણી આગળ ની જાય તો એને શિખામણ આપે વસંતભાઈ કે પાછું વાળીને જોઈશમાં એમ કે એને એમ જો તને આ વસ્તુની પ્રાપ્તિ કરી લે ને ભાગી જાય પાછું વાળીને જોવા જવું નથી. અહીંયા શું છે, અહીંયા કયું આકર્ષણ છે? નથી સર્વજ્ઞ, નથી કેવળિયો, નથી ગણધર, શું કહીએ, નથી મુનિરાજુ. આ હા, ધીમેથી કહું છું, શું કરું બીજું થાય માટે પાછું વાળીને જોવા જવું નથી. તારું કરીને આ પામ્યો કે નહીં, આ આમ માને છે, આ મને રેવા દઈને તું તારે પંચાત શું છે બીજાની, તું તારું કરીને આ કેમ પામતો નહીં હોય, કેમ પામતો નહીં? એને પૂછ્યું જ્યાં ને મને શું કામ પૂછ્યું ભાઈ, કેમ પામતો નથી? એના પ્રમાદથી નથી પામતો, ઊંધાઈથી નથી પામતો, આડોડાઈથી નથી પામતો. કોઈનો દોષ નથી બીજાનો. વિકારી થવા યોગ્ય ને વિકાર કરનાર, આ યોગ્ય શબ્દ વજની છે. થવા યોગ્ય, થવા યોગ, થવા યોગ, થવા યોગ, થવા યોગ, થવા યોગ, થવા યોગ, આ સ્વપ્નના પરિણામ થવા યોગ, થવા યોગ, થવા યોગ. આ પરિણામ થવા યોગ અને આત્મા રેવા યોગ. આત્મા અનાદિ અનંત, આ પોતાના સ્વભાવ સ્થિત છે, એને ક્યાં કઈ કરવું છે? વખત થઈ ગયો.
One.